ભગવાનનો સ્વભાવ એકમાત્ર ભરતજી જ સમજે છે કે ભગવાનનો વ્યવહાર સૌની સાથે, ભગવાનનો સ્વભાવ સૌને માટે કેવો છે. ભક્તજન હોય, પ્રિયજન હોય, એ બધાને તો ગમે, પણ દુશ્મન જેવો દુશ્મન પણ પ્રશંસા કરે ત્યારે એના વ્યક્તિત્વને પૂરેપૂરો નિખાર મળ્યો એમ કહેવાય. કોઈ પણ વ્યક્તિ માટે દુશ્મન એમ ના ભાઈ માણસ ભલો છે એમ થાય કે નહીં, હવે એનું વ્યક્તિત્વ ઊંચામાં ઊંચું. જો મૃત્યુના સમયે રાવણ રામને બોલાવીને રામને પ્રણામ કરતો હોય અને દુશ્મનાવટ જ જેણે બાંધી દીધેલી હતી, છતાંય અંત સમયે રામનું સ્મરણ એ કર્યું છે. તો આમ શત્રુ પણ ઈચ્છે કે આ માણસ ભલો છે, એનું નામ લઈશું ને તો પણ આપણું ભલું થશે, કલ્યાણ થશે. ભાઈ રેહું રામ બળાય કરાય. દુશ્મન જેવો દુશ્મન જાની દુશ્મન હોય પણ કે ભાઈ માણસ તો કેવો પડશે. તો આમ ભરતજી એકમાત્ર જાણે છે ભગવાનના સ્વભાવને. એટલે અહીંયા આગળ તુલસીજીએ ભરતજીના મુખે જ ભગવાનના સંપૂર્ણ સ્વભાવનું દર્શન કરાવ્યું છે. બોલની મિલની વિનય મન હરહી. દુશ્મન બોલે ને તો પણ એને આનંદ થાય, એનું મન પ્રસન્ન થાય. અને વિનય એવો છે, પેલા આપણે એક વાત કરી હતી, એક વ્યક્તિ એવી પિતા પુત્ર બંને એવા આખા આખા પરિવારની મૃત્યુ હતી. આગલે દિવસે સાંજે તમે એને એની સાથે ઝઘડી આવ્યો, ગાળો ભાંડી આવ્યો, અને બીજે દિવસ સવારે એમ કે કાકા હું મુશ્કેલીમાં છું ને આટલી તમારી પાસે સલાહ લેવા આવ્યો છું, તું રાતને ભૂલી જશે. એને એવી સલાહ આપશે, માર્ગદર્શન એવું આપશે કે એનું ભલું થાય, એનું જરાય બુરું નહીં છે. તો આ છે એનું વડપણ, કે ભલે જે કંઈ કહી ગયું પણ મારે એને સાચી સલાહ સાચું માર્ગદર્શન આપવું જોઈએ. તો એનાથી એના વ્યક્તિત્વને પણ એટલો બધો પોતાને સંતોષ મળે, સામાને પણ એટલો ભરોસો, દુશ્મનને પણ ભરોસો હોય કે ના આ કઈ નહીં કરે. દુશ્મનને ભરોસો હોય જ્યાં અશ્વત્થામાં પાંચે સુતેલાના માથા કાપી આવે, કેટલો અવિશ્વાસ અને કેટલા નિયમોનો ભંગ. એક બ્રાહ્મણ ગુરુકુલ ગુરુપુત્ર છે અને બ્રાહ્મણ છે, વિદ્વાન છે, છતાંય આવી ભૂલ કરી આવે. એ ધર્મને એક બાજુ એ મૂકી દે, ના સમજે. પણ સ્વભાવ જે છે એ માણસનો દુશ્મનાવટનો, એના જીવનની અંદરથી એવો ખટકો મારે કે જાય ત્યાંથી ખસે. પણ ભગવાનની પાસે શત્રુ પણ પોતાની દુશ્મનાવટ છોડી દે અને એ વિનય એ વિવેક ખૂબ સરસ રીતે સારામાં સારી સલાહ આપે, ભલે ને એને અપરાધ કર્યો, મને ગાળો ભાણી. આમ સ્વભાવની અંદર સહેજ પણ પરિવર્તન આવે નહીં થવા. ભરતજી પણ કહે છે કે મારા ભગવાન આથી પણ વિશેષ છે, એમનો વિનય વિવેક કોઈ પણ માણસ આવ્યો હોય તેને આવકારવો કેવી રીતે. દુશ્મન છે એનો વ્યવહાર ભલે વિનય વિવેકથી કરવો, બોલાવવાનો દરેક. ઘણા એવા પ્રસંગો છે કે કોઈ યુદ્ધમાં રાજા કેદ પકડાયો, પછીથી જીતેલો રાજા પૂછે બોલો હું તારી સાથે કયો વ્યવહાર કરું, શત્રુનો વ્યવહાર કરું કે તમે એક રાજ્યના રાજા છો એ રીતે રાજા તરીકે તમારો વ્યવહાર. કેટલો ઉદાર વ્યક્તિ છતાંય તમને જે ઠીક લાગે એ પ્રકારનો વ્યવહાર તમારે કરવાની તમને સ્વતંત્રતા છે. સ્વભાવની અંદર વિનય વિવેક જે એની સાથે બોલવાનો વ્યવહાર એટલો સરસ હોય કે એનું ચિત્ત એનું મન હરી લે દુશ્મનનું પણ, દુશ્મન પણ પ્રસન્ન થાય. તે બોલવાની પર કેટલો સંયમ હશે, કેટલો નિયંત્રણ હશે, એ બોલવાની અંદર કેટલો વિનય અને વિવેક હશે. આપણે તો વાત વાતમાં વિનય ને વિવેક બોલતા હોઈએ છીએ. રામાયણ નો પાઠ કરીએ ને ભી વહેલું સવાર જવાનું છે, પાઠ થાય છે, પણ પછી પાઠ કર્યા પછીથી આ વિનય વિવેક ની વાત આવે અને વ્યવહારમાં ઉભા થઈને વાત કરવાની કઈ પરિસ્થિતિ. શાસ્ત્ર છે, ધર્મગ્રંથ છે, આપણા જીવનને એક માર્ગે ઢાળવા માટે છે. જો વર્ષો સુધી એનો પાઠ કરીએ, એનું ચિંતન ભજન કરીએ, પણ પછીથી જયારે વ્યવહાર આવે ત્યારે ભૂલી જઈએ પાછું. ભગવાનને ભજવાના કેમ? તમે જેને ભજો, જેનું સ્મરણ કરો, એના ગુણ સદગુણ તમારામાં આવે, સ્વભાવ એનું સ્મરણ જપ કરતા 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 એના મય થઈ જાય અને એ વ્યવહાર પણ એનો સાત્વિક સૌમ્ય સદાચારી પ્રેમાળ દયાળુ સ્વભાવ થઈ જાય સાધકનો. તો આપણે વર્ષો સુધી માનસ દાન કરતા આઈએ, પાઠ કરતા આઈએ, તો આપણામાં બધો નહીં એમાંથી થોડોક તો આવે ને. ઘી ભરેલું વાસણ હોય ખાલી કરી નાખ્યું, સાફ કરી મૂકી દીધું હોય, ચાર દાડા પછી એમાં સુગંધ હોય, વાસ તો સુગંધની જ આવે. એમ વર્ષો સુધી માનસનો પાઠ કર્યા પછી ક્યારેય પણ જો ખાલી પડેલ આપણો મન અને સ્વભાવ હોય તો એની અંદરથી માનસની વાસ રામના સદગુણની સહેજમથી વાસ તો આવે. જેની અંદર રહી ગયેલી હોય તે રામનો આ સ્વભાવ આપણને સૌને આ ગ્રંથ આ શાસ્ત્ર આ સત્સંગ આપણને પ્રેરે છે કે આપણો સ્વભાવ પણ વધારે નહીં તો થોડો અમથો પણ આવો વિનય વિવેક, દુશ્મનને પણ ગમે આપણી પ્રશંસા કરે, બે સારા શબ્દો બોલે, મનહરની અને આ બધું જ મનને પ્રસન્ન કરી લે. કઈ નહીં તો સામે ચાલીને એની જોડે વાતો કરવાની, આપણે ચાલો આની સાથે વાત કરી, કઈક ને કઈક બાનુકાળી જઈને એની સાથે વાત કરવાની ઈચ્છા. ભાગવતમાં ગોપીઓ જશોદાને ઘેર જવું છે, કૃષ્ણને જોવા છે, તો કઈક આડું અવળું બાનું કાઢીને ઘરમાં બેસે. માં ઘેર અખરામણ નહોતું ને એટલે લેવા આવી છે. દીવો પ્રગટાવી જાય ઘરમાંથી કૃષ્ણનું મોઢું જોવા માટે, બહાર જઈને ઓલવી નાખે, જાણી જોઈ કે પવન આવે ને ઓલવાઈ ગયો એટલે ફરી પ્રગટાવા દીવો કરવા આવે છે. મન હરહી એનું દર્શન કરતા, એની સાથે વાત કરતા, વારંવાર એની પાસે સમીપમાં જઈ એનું સાનિધ્ય કરો, એની જોડે વાત કરવાની મન થાય, ત્યારે એ વિનય એ વિવેક એ ભગવાનની સમીપમાં આપણે પહોંચ્યા એમ કહેવાય.